वीर संवाद 2487 अषाढ़ वद नौम शनिवार तारीख 5-8-61 ना दिने परम पूज्य सद्गुरुदेव श्री कांती स्वामी नो श्री समयसार शास्त्र ने गाथा तेर ऊपर सुवर्णपुरी मा प्रवचन
नमो नोये सौरियंतानम नमो नोये सौदानम नमो नोये सौरायिरियान नमो नोये सौजायानम नमो नोये सौ त्रिकालवर्ती सावनम ओंकार मिंदु संयुक्त नित्यम जायन्ति योगिन कामदम औषधम से ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतम मंगलम कुंकुंदारी उजेन्द्र सुमंगल नम सुमति सागर स्वानुभूत्या चास्ते स्वाय भवाय सर्वाभाव निर्दाता
समय सार ने तेर में गाता चाले एम आई चाले से जगत नी अंदर सब द्रव्यो से भगवान ने जोयेला एम आत्मा एक वस्तु से आत्मा एनी पर्याय अवस्था में नव तत्व नु विभाव रूप परिणाम एनी अस्थि में है समझाणु संज्ञक दर्शन धर्म नी पहली दशा केम था एनी वात चाले छे। संज्ञक दर्शन जे आत्मा नी अनुभूति के जेनु आत्मख्याति लक्षण छे आत्म प्रसिद्धि ये प्रथम धर्म नी दशा ए धर्म नी दृष्टि अने दशा केम प्रगटे तो कहे प्रथम तो ये आत्मा नी वर्तमान दशा मा जीव जीव पुण्य पाप आश्रव आदि ना भेदो एनी वर्तमान अंश दृष्टि थी जो तो ये छे एना पर्याय मा अवस्था मा छे तो ए दृष्टि ने छोड़ी एक रूप चैतन्य भवतार्थ दृष्टि एटले टिकाव चैतन्य स्वभाव एना ऊपर एकाकार थता ते नौ प्रकार नु लक्ष्य रुचि आश्रय छूटी जाय एक ऊपर दृष्टि आवता तेने साची अनुभूति आत्मा नो अनुभव अने संयक दर्शन थाय समझाणु खाय હવે એમાં એ સાત તત્વો કેમ ઉભા થયા પેલી વાત કરે છે કેમ કે આત્મા છે એ શુદ્ધ જ દ્રવ્ય છે અને પર્યાયમાં અશુદ્ધતા નથી એમ નથી પર્યાય એટલે અવસ્થામાં અશુદ્ધતા છે એ અશુદ્ધતાની પોતાની લાયકાત છે અંશની એમ ત્યાં બતાવે उनका अपना आश्रय त्रण प्रकार आ गया है शू क्यों जो ये आत्मा वस्तु छे ज्ञानानंद मूर्ति एनी पर्याय मा इतले अवस्था मा इतले हालत मा कसाय नी मंदता ना पुण्य परिणाम थाय ए एनी लायकात ने विकार पुण्य थवाने युगता थी थयेला छे एने भाव पुण्य कहिए જીવ પુણ્ય કહીએ ત્યારે તે વખતના ઝોના કર્મના નિમિત્તને દ્રવ્ય પુણ્ય કહીએ અજીવ પુણ્ય કહીએ એવા એક જીવની અંદર આવા નિમિત્તના સંબંધમાં સાત ભેદ ઉભા થાય છે સમજાણો કઈ એમાં પહેલો આ પુણ્યના ભેદની વાત કરી બીજો પાપના પરિણામ રાગની તીવ્રતા પાપના ભાવ હિંસા દુઃખો આદિ વિષય એ પાપના પરિણામ જીવની વર્તમાન અવસ્થાની લાયકાતથી થયા છે યુગતાથી સમયની છે અને તેમાં પૂર્વનો કર્મ કોઈ પણ રીતે જે મોહ નિમિત્ત છે એને તે નિમિત્તના ઉદયને જળ પુણ્યને અજીવ પુણ્ય કહેવામાં અથવા દ્રવ્ય પુણ્ય કહેવામાં આવે છે દ્રવ્ય પાપ અને જીવના પરિણામને હિંસા જુઠ્ઠો ચોરીના પરિણામને જીવ પાપ ભાવ પાપ ચૈતન્ય અવસ્થામાં થતી વિકારી દશા એ જીવ નો વિકારી ભાવ, એને ભાવ પાપ કહેવામાં આવે. આ બે નો સંબંધ નિમિત્ત નિમિત્ત સંબંધે આ હાથ ઉભા થાય. ઝીણું બહુ ઝીણું, કોઈ સાંભળ્યું ન હોય. બે વાત થઈ ગઈ, ત્રીજી આશ્રમ નહી થઈ ગઈ. ભગવાન આત્મા એની વર્તમાન દશામાં એ દયાદાન ભક્ત ના પરિણામે પુણ્ય, હિંસા જૂઠું ચોરી ના પાપ, એ બે ને થઈને આશ્રવ કહેવાય છે. બે મલિન ભાવ છે, બે ધર્મ થી વિરુદ્ધ ભાવ છે, પણ એ પોતાની લાયકા થી ઉભો થયેલો ભાવ છે. એને ભાવ આશ્રવ કહેવાય છે અથવા જીવ આશ્રવ કહેવાય છે. ત્યારે તે આશ્રવ ના પરિણામ ને જૂના કર્મ નિમિત્ત છે એને દ્રઢ આશ્રવ અથવા અજીવ આશ્રવ કહેવામાં આવે. સમજાણું કઈ? એ ત્રણ બોલ ચાલ્યા છે, હવે સંવર રૂપ થવા યોગ્ય આ ચોથો બોલ છે. આત્મા માં ત્રિકાળ સત્તા તો શુદ્ધ ચૈતન્ય ઘન છે, પણ તેની વર્તમાન દશાના અનાદિથી કે પર્યાયના ભેદરૂપ આ એ સંવર રૂપ થવાને લાયક તો જીવની યોગ્યતા છે. એ યોગ્યતા કોઈ કર્મના કારણે થઈ છે એમ નહીં. સમજાણું કાંઈ? આત્મામાં વિકારી પરિણામના અટકવા રૂપ અને અણાશ્રવી પરિણામ એટલે કે શુદ્ધ પરિણામનું થવા લાયક એ જીવની વર્તમાન લાયકાત છે. એ થવાને યોગ્ય છે તો પોતાથી થાય, એને સંવર થવા યોગ્ય એ જીવ કયો, અને સંવાર્ય સંવર કરનાર સંવારક. સમજાણું? સંવર કરનાર સંવારક, બોલો. સંવાર્ય સંવર થવાને લાયક કોણ? જીવની દશા બહુ ચૈતન તો એક રૂપ સ્વભાવ છે, પણ એની દશામાં સંવર થવાને લાયક જીવના પરિણામ એને જીવ સંવર કહીએ. સંવાર્ય ત્યારે એ વખતના જળનો ઉદય જે કર્મનો છે એને સંવરમાં થવામાં એ જાતનું નિમિત્ત હતું, એ ઉદય સંવર કરનાર જળ સંવર દ્રઢ સંવર અજીવ સંવર એને કહેવામાં આવે. સમજાવું કઈ? આત્મા વસ્તુ છે, અહીં તો એની સ્વતંત્રતા તેની પર્યાયના સમય સમયની એની અવસ્થાની યોગ્યતાનું સ્વતંત્ર સત છે. એમ પર્યાય બુદ્ધિમાં પણ એનું અસ્તિત્વ સ્વતંત્ર છે એમ નક્કી ન થાય, અને એને એક નિમિત્ત છે એ પણ એક સ્વતંત્ર ચીજ છે કર્મની. એમ બેની સ્વયં સિદ્ધતા અવસ્થાની સતતા સચ્ચતા સિદ્ધ ન થાય તો એના રહીત હું ત્રિકાળ ચૈતન્ય પ્રભુ જે સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન નો વિષય એ ધ્રુવમાં એને દ્રષ્ટિ જાય નહીં ને એને સમ્યક દર્શન થાય નહીં. ઓ સમજાણું કાંઈ? આ છતાં સ્વયં સિદ્ધતાના પર્યાયના ભેદ ઉપર દ્રષ્ટિ રહે તો પણ તેને સમ્યક દર્શન થાય નહીં. સમજાણું આમાં કાંઈ? આત્મા વસ્તુ છે, આમ અનાદિ અનંત આદિ અંત વિનાની અકૃત્રિમ ચીજ વસ્તુ છે. એ દ્રવ્ય કૃત્રિમ છે, ગુણે અકૃત્રિમ છે. એ પર્યાય પણ બીજાથી કરાયેલી નહીં એવી અકૃત્રિમ અવસ્થા છે. બધા સમજવું પડશે, શંકા બંકા ક્યાં સુધી રાખવી પડશે? સમજાણું કઈ? પર્યાય માં કારણ સર કહેવાતું છે કે નહીં? અવસ્થામાં એ સંવર થવાને લાયક કે આશ્રવ થવાને લાયક એ અકૃત્રિમ પોતાની પર્યાય છે. અકૃત્રિમ એટલે પોતાથી કરાયેલી છે પણ પરથી કરાયેલી નથી. સમજાણું કાંઈ ગુણ પરિણામ પણ પોતાથી થયેલા છે, પાપ પણ પોતાથી થયેલા છે, અને બેનો એક રૂપ એવો આશ્રમ પોતેથી થયેલો છે, અને સંબર પણ પોતાથી થયેલી ની યોગતા પોતાથી છે. એ પર્યાય વર્તમાન અવસ્થાથી કૃત્રિમ છે, નવી થયેલી, પણ પરને લઈને તે અકૃત્રિમ છે. સમજાણું કરાય કે એવી યોગતા ને ભાવ સંબર કહે છે, જીવ સંબર કહે છે, એ ચૈતન્યની પર્યાયની દશાને ચૈતન્ય સંબર કહે છે. જૂનું કર્મ જે સંબર કરનાર, કરનાર શબ્દ તો એ નિમિત્તને કહે છે, કારણ કે ત્યાં આખું મૂળ વસ્તુ છે, એમાં એવા ભેદ નથી. એટલે ભેદ પડવામાં પરિણમન આનું અને નિમિત્ત પરનું એમ બે ની સંધિ કરીને એને કરનાર કહેવામાં આવે. સંબર કરનાર એ બંને સંબર છે, ભાવરૂપ દશા પણ સંબર છે, અને નિમિત્ત રૂપે પૂર્વનું કર્મ જે ઉદયમાં આવ્યું એને પણ અજીવ અને દ્રવ્ય સંબર કહેવામાં આવે. સમજાણું આમાં કઈ? હજી નવ તત્વ ના નામ ન આવડતા હોય, એના પાછળ નવ માંથી કોણ દ્રવ્ય છે ને કોણ પર્યાય છે, પર્યાય એટલે શું, દ્રવ એટલે શું, એની ખબર ન હોય. હવે એને આ તત્વ સમજે કીધી અને એને ધર્મ થાય કીધી. સમજાણું કઈ? અહીં તો નવ તત્વ એને મોઢે હોય, કંઠે હોય, અને પર્યાય માં પરિણમન આવી રીતે હોય એવો ખ્યાલ પણ એને હોય, છતાં તેને એટલા અંશ ઉપર દ્રષ્ટિ રાખવાથી મિથ્યા દ્રષ્ટિ છે, એને ધર્મ ની દ્રષ્ટિ નથી, એમ અહિયાં સિદ્ધ કરવો. આ તો વાતો અલક મલક ની બીજી વાત છે, કોઈ બી ધર્મ કેમ થાય એની હાંભળ્યો નથી. આ કરો ને આ કરો ને ધૂંઢ કરો એમાં ધર્મ થઈ જાય, મેરી ગયો આનંદ માંથી કઈ થયો નથી. એમાં આખો ધર્મી પ્રભુ સચિદાનંદ સ્વરૂપે ભરેલો શાશ્વત સત જ્ઞાન ને આનંદ નો કંદ એક રૂપ, એનામાં દ્રષ્ટિ થયા વિના એને વર્તમાન અંશ ની પર્યાય બુદ્ધિ, ભેદ બુદ્ધિ, વ્યવહાર બુદ્ધિ નો નાશ થાય નહીં, ને સમ્યક દર્શન એને થાય. એને સમ્યક દર્શન વિના એ ત્યાગ ને તપ ને વ્રત બધા એકડા વિના ના મોટા મીંડા છે. એને ત્યાગ ને વ્રત ને કઈ હોય શકે? અજ્ઞાની મૂંઢ માને કે આ ત્યાગ છે ને વ્રત છે ને તપ છે, આ વસ્તુ ભૂમિકા ના ભાન વિના એને કઈ સાચું જ્ઞાન કે વ્રતાદી હોય શકે? સમજાણું કઈ? હવે નિર્જરવા યોગ્ય, નિર્જરવા યોગ્ય લાયકાત, અશુદ્ધતા નો નાશ થવાને લાયક અને શુદ્ધતાની ઉપજવાની લાયકાત એ જીવની પર્યાયમાં છે. એ આત્માની અકૃત્રિમ એટલે પરથી નહીં કરાયેલી અને પોતાની યોગ્યતાથી થયેલી દેખા છે. સમજાણું કઈ? નિર્જરવા યોગ્ય ભગવાન આત્માની પર્યાયમાં અવસ્થામાં હાલતમાં અશુદ્ધતા ટળવા લાયક કે શુદ્ધતા થવા લાયક એ એની જીવની પોતાની લાયકાતી છે. એવા જીવના વર્તમાન પર્યાય ભાવને ભાવ નિર્જરા કહે છે અથવા જીવ નિર્જરા કહે છે. એ પર્યાય એ અવસ્થા અને નિર્જરા કરનાર એ કાળે પૂર્વનું કર્મ જે નિર્જરે છે એ નિમિત્ત રૂપને ગણીને એને દ્રવ નિર્જરા અથવા અજીવ નિર્જરા, જૂના કર્મ ને અજીવ નિર્જરા કહેવામાં આવે છે. સમજાણું કઈ? અમને સમજાય છે જ્ઞા? અરે અહીં શું આમ જોડે તો કઈ દેખાય ને, બારી બધું દેખાય છે પણ અંદર જોતા રહે ને, એની દશામાં થવાની યોગ્યતા સમય સમય ની શુદ્ધ ની લાયકાત થી શુદ્ધતા પ્રગટ થાય છે, અને તે શુદ્ધતા ની લાયકાત એક સમય ની છે. એમાં જૂના કર્મ નું ખરવું પણ એ જાતનું એવી યોગ્યતા વાળું છે, તેથી તેને દ્રવ નિર્જરા ને અજીવ નિર્જરા કહેવામાં એ બે નો સંબંધ છે તે વ્યવહાર નહીં વિષય છે. બે નો સંબંધ છે તે વ્યવહાર નહીં વર્તમાન જ્ઞાન ના અંશને વર્તમાનમાં લક્ષ લેવા લાયક વસ્તુ છે. એ વસ્તુ ત્રિકાળ જ્ઞાન નું આશ્રય કરવા લાયક વસ્તુ નથી. સમજાણું કઈ? બંને નિર્જરા છે. એ જોઉં ક્યાં હું છે? એમ લાગે છે આ હું પણ જીવું છું. પ્રભુ તું એવો જૂનો છે, આ તો હજી તો પર્યાય ની શું વાત છે? એક એક સમય ની ક્ષણે ક્ષણે થતી દશા એ તારામાં કેમ છે અને એને નિમિત્ત કોણ છે એની વાત ચાલે છે. હજી એ બે નું જ્ઞાન થાય તો પણ એ સમ્યક દર્શન નહીં ને ધર્મ નહીં. અને તે પર્યાય ની સ્વતંત્રતા ની કબૂલાત જ્યાં નહીં અને નિમિત્ત ની સ્વતંત્રતા ની કબૂલાત નહીં ત્યાં તો તીવ્ર મિથ્યાત્મા તીવ્ર જૂઠી દ્રષ્ટિના અસત ભાવમાં ઘૂંચાઈ ગયો. સમજાણું કઈ? બંને નિર્જરા છે એટલે આત્માની અવસ્થામાં શુદ્ધતા ને લાયક થવાની લાયકાત એને નિર્જરા કહેવાય. ગુના કર્મ નો ઉદય કરે છે તે સમયે તેથી એને પણ દ્રવ નિર્જરા. એટલી દ્રવ નિર્જરા એટલે અજીવ નિર્જરા. પર્યાય ની અહીં અશુદ્ધતા નો નાશ કે શુદ્ધતા ની ઉત્પત્તિ એને ભાવ અથવા જીવ નિર્જરા કહેવામાં આવે. બંધાવા યોગ્ય એ જીવની પર્યાય બંધાવા યોગ્ય. ભગવાન આત્મા અબંધ સ્વરૂપ છે વસ્તુ તરીકે, પણ એની વર્તમાન દશામાં રાગ ને દ્વેષ પુન ને પાપમાં અચકવારૂપ બંધાવા યોગ દશા એ પોતાને કારણે અકૃત્રિમ પ્રતિ નહીં કરાયેલી છે. સમજાણું કઈ? આ પ્રમાણે અકૃત્રિમ પોતાની યુક્તતાથી થયો પછી એનો નાશ એ રીતે થાય ને એ તો વાત ચાલે છે કે પોતાની યુક્તતાથી થયું છે એમું લક્ષ કરીને તેના ઉપરથી દ્રષ્ટિ હટાવીને વિનાયક ઉપર દ્રષ્ટિ કરતા તે બંધ નું કર્તૃત્વપણાનો નાશ થઈ જાય. બરાબર છે પ્રભુભાઈ? પણ આમાં મહેનત કરતા નહીં મળે. હવે પૈસામાં દરગાહ દેખાય ને 5-50 લાખ રૂપિયા 100 લાખ 100 લાખ એટલે કરો એમ નહીં. દિવાળી રોકાવું ન રોકાય ગયો, કારણ કે હવે ખોપડા તો પાછું હોય દૂધ ના. પછી ભલે કે ભાઈ દિવાળીઓથી રોકાય તો આપણે રહીએ યોજા છે ને એને ક્યાં હક આવે એવું થઈને અંદર કપડા જોવા હોય ઊનું આવે ઘર આવે આટલો પૈસા પેદા થયા આટલો શું થયું ઝેર થયું પણ ઝેર નહીં આવે હોજ મગર નહીં. 1.5 લાખ બધ્યા 25,000 નો ખર્ચ ને 1.5 લાખ ની પેદાશ ને 1.25 લાખ આંકડા ઝેર માં નાખ્યા. મજા કેટલી આવે મને એ તમારે ત્યાં દુકાન ફેંકલી આટલી પેદાશ આટલા મકાન આટલી માથે પેદાશ 5-6 લાખ ની મૂડી 3-4 લાખ ના મકાન એમાં 1.5 લાખ ની પેદાશ પણ એમાં 25,000 નો ખર્ચ ને 1.25 લાખ રૂપિયા કોને જળ ને ગરી તારે હું વધ્યો મમતા પાપ ના મમતા ના હોજા વધ્યા એના હોય શું આ ભગવાન ચૈતન અમૃત ની રેલે રેલા એવો ભગવાન આત્મામાં એક સમયમાં અમૃત થી ભરેલું ચૈતન રસ આ એને વર્તમાન અંશની યોગ્યતાનું જ્ઞાન કરીને ત્રિકાળ ઉપર દ્રષ્ટિ દેતા એનો અમૃત રેલાઈ જાય જેની દશામાં આ નવો દિવાળી દશા થાય આ એની વાત આવે છે. દિવસ વાયો એને સ્વકાળ ને વાયો આ યુગતા વર્તમાન દશા અને નિમિત્ત બે નું બરાબર વ્યવહારું યથાર્થ વાસ્તવિકતા નું જ્ઞાન કરી અને તેના બે નો સંબંધ તોડી एक रूप चैतन्य स्वभाव विनायक है, एकलो अमृत ना रस ना कूपो है, अमृत नो रस नो एक कूपो है।
बराबर
समझाणु गाय एवी अंतर्मुख दृष्टि आपता आ व्यवहार नो संबंध दृष्टि माथी छूटी जाए थे।
बराबर
एने प्रथम मा प्रथम सम्यक दर्शन आत्म अनुभूति आत्म ख्याति ज्ञानानुभूति निर्विकल्प समाधि आ एने कहेवामां आवे। समझाणु काय बंधावायु मारी दशा छे, बंधावायु कोई कर्म ने लईने मारी दशा मां बंधावा पण थयो नथी। ये बंधावा योग परिणाम जेम स्फटी स्वच्छ छे, पण वर्तमान मां एने लाल ने काला सुनना नुनीत ना संगे एनी वर्तमान या लायका थी लाल ने झांकी काली मां दिखाय, एम भगवान चैतन्य स्फटिक मूर्ति प्रभु आत्मा छे। ज्ञान नो आनंद नो स्फटिक प्रभु, ज्ञान मूर्ति चैतन्य आनंद नो स्फटिक छे। एनी वर्तमान दशा मां विकार नु अटक नु विकार मा एक स्वभाव अटक्यो छे, ए पोतानी लायका थी अटकेलो छे, तेने भाव बंद ने जीव बंद कहेवामां ए वर्तमान पर्याय नहीं नो भेद नहीं नो व्यवहार नहीं नो उपचार नहीं नो ये विषय, एकलो उपचार नहीं नो विषय ने एकाकार थईने अनुभवे मिथ्या दृष्टि छे। समझाणु काय बंधावा योग आ टीका आज आ भरत क्षेत्र ने अंदर आज नहीं आ वस्तु नु वास्तविक स्वरूप ज आ छे, एमा कई वळी आम छे चीज ज आम छे, एवी वस्तु ने प्रसिद्ध करीने आत्मख्याति प्रसिद्ध करी छे। टीका नु नाम आत्मख्याति ना कयुं, कयुं अनुभूति जेनु लक्षण एवी आत्मख्याति। સમજાય છે કાય આત્માની અનુભૂતિ જે આત્મલક્ષાથી એને પ્રસિદ્ધ કરવાની રીત બતાવે છે કે પ્રથમ એને આ પ્રકારનો નિમિત્ત નિમિત્ત સંબંધ તો એને બરાબર જાણવો જોઈએ, એ રીતે છે માટે વ્યવહાર નહીં એ રીતે છે માટે એ બંધાવા યોગ જીવના પરિણામ વિકારી મલિન થયા અટક્યો વિભાવ ભાવમાં વિકારી ભાવમાં એ જીવની લાયકાતનો ભાવ બંધને જીવ બંધ કહેવામાં આવે છે, એ પર્યાય અવસ્થા હાલત અને બંધન કરનાર જૂના કર્મને બંધન કરનાર જળના ઉદયને બંધન કરનાર નિમિત્ત તરીકે કહીને એને જળ બંધને દ્રવ બંધ અજીવ બંધ કહેવામાં આવે છે। સમજાણું કાય જાય છે જગત જુઓ ને ક્યાં ક્યાં કોક કોક ને 25-50 વર્ષ ની રમતું વારીઓ આવીને ઉડી ગયા 84 ના અવતાર વારીઓ આવી વારીઓ કોઈક 50 વર્ષ 40 વર્ષ 2 વર્ષ આ પૈસા આ બાઈ આ છોકરા આ મકાન આ ને ધૂળ માં નથી હવે સાંભળે તારા વારીઓ આવી પાછા જ્યાં 25-50-40 થઈ રહ્યા ગઈ વારી નિવોધ માં ગઈ નરક ને નિરો 84 ના વંટોળિયામાં ક્યાંય એનો પત્તો ન મળે, ડપટી ધૂળ જેમ જાય પત્તો ન મળે એની વારી સંડક દર્શન માં ન આવી એની। સમજાણું કાંઈ કે જેમાં જન્મ મરણ ના અંત આવે ને એને પોતાને ખાતરી થાય કે હવે ભવ બંધન થી છૂટ્યા અલ્પકાળ માં અને મુક્તપણા ને પામશું, કેવળ જ્ઞાન લેશું એવો ભાવ ભાવમાં આવવા માટે આ વાત કરાય। સમજાણો કાંઈ બાકી કોનું દ્વાર ધૂળ ધાણી સાધુ થયો તો કઈ વંટોળિયામાં ધૂળ ચપટી નાખીને ઉડી ગયો એમ હાલી ગયો, સાધુ હજી કેવો કોને એની ખબર ન મળે નહીં, બહાર થી ફેરવીને બેઠા બાઈ છોકરા છોડીને થઈ ગયા સાધુ, અરે હાલ એવા તો ભિખારી અનંતવાર થઈ ગયો।
બરાબર
સમજાય છે? પામરકારી દ્રષ્ટિએ, પામરકારી દ્રષ્ટિએ વિકાર અને અલ્પ પર્યાય ને છોડી નહીં કારી દ્રષ્ટિએ, અને ત્રિકાલ ચૈતન્ય ની દ્રષ્ટિમાં લીધે નહીં, પ્રભુને દ્રષ્ટિમાં લીધો નહીં, માટે એને પણ પામર ને રાત જ કહેવામાં આવે. સમજાણું કાંઈ? બહારના પૈસા વાળા ને આદરની કીર્તિ નો દૂરમાં નથી ત્યાં, પણ આવા ભાવ જેને કહ્યા અમે પુણ્ય કર્યા, અમે દયાદાન વ્રત ભક્તિ તપ જપ અમે કરીએ છીએ, એવો જે રાગ ભાગ એને કહેવાય શાસ્ત્ર કહે. આ એના કર્તવ્ય થી અમારું કલ્યાણ થશે. મરી ગયો હું બેકાંડ, ચોરાસી ના અવતાર માં જૈન ના નામ ધરાવી, અંતર્મુખ ની દ્રષ્ટિ નો વિષય કપાટ ખોલ્યા નહી, કપાટ ને બાંધી કૂંચી, રાગ અને દ્વેષ બંધાવા યોગ પરિણામ, પોતે ભાવ બંધ છે, આ એનાથી તે ધર્મ માની રહ્યો. સમજાણું કાંઈ? અહીં તો કહે છે કે ભાવબંધ ધર્મ તો નથી, પણ ભાવબંધ ની દશા પરથી થયેલી પણ નથી, અને ભાવબંધ ની દશા એ ત્રિકાળ સ્વરૂપમાં નથી. સમજાણું કાંઈ? ભગવાન આત્મા રાગ ને દ્વેષ વિભાવ દયા દાન કામ ક્રોધ ને પુણ પાપના ભાવમાં અટકે છે દશા, એ ભાવબંધ નો સ્વરૂપ કોઈ આકાશ ના ફૂલ છે એવો નથી, હે એની દશામાં ભાવબંધ જેમ કર્મ ને લઈને કરાયેલો છે એમ પણ નથી, તેમ તે વિકારી ભાવ અટકવો ભાવબંધ એ કાયમની ચીજ ના સ્વરૂપમાં તદરૂપ થઈ ગયું છે એમ પણ નથી. સમજાણું કાંઈ? કે છે કે બંધાવાને લાયક બેડી નાખી તે ચૈતન્ય સ્વભાવ ને પર્યાયમાં, ગુણ ને પાપ દયા ને દાન વ્રત ને ભક્તિ તપ ને જપ એ બધા વિકલ્પો રાગ છે વિકાર છે, એ બંધન ને યોગ ભાવ તે ઉત્પન્ન કરેલો બંધાવાને લાયક થયો, એટલે એને જીવને એવી પર્યાય ને એવી દશાના અંશ ને ભાવબંધ અથવા જીવબંધ કહેવામાં આવે, અને પુરાણું કર્મ થી બંધ કરનાર કહ્યું છે. જૂના કર્મ ના નિમિત્ત ને બંધ માં નિમિત્ત છે ભાવમાં, એથી તેને કરનાર કહીને તેને અજીવ બંધ ને જળ બંધ કહેવામાં આવે. સમજાણું? બંને બંધ છે, અને મોક્ષ થવા યોગ્ય, મોક્ષ થવા યોગ્ય એ જીવની પર્યાય મોક્ષ થવાને લાયક છે, અંશે પણ છૂટવાને લાયક અને પૂર્ણ છૂટવાને લાયક, પોતાની લાયકાત થી મોક્ષ થાય છે. સમજાણું કાંઈ? કર્મ છૂટે તો મોક્ષ ની પર્યાય થાય એમ નથી, તેમ મોક્ષ પર્યાય આત્માના અંશમાં ન જ હોય એમ નથી, તેમ કર્મે કરાવેલી છે એમ, તેમ એક પર્યાય નો અંશ ત્રિકાળ દ્રયમાં ભળી ગયો છે એમ પણ નથી. સમજાણું કાંઈ? મોક્ષ થવા યોગ્ય ભગવાન આત્માની વર્તમાન દશામાં મુક્ત થવાને લાયક, બંધના અભાવ થવાની યોગ્યતાને પ્રાપ્ત એ જીવની પર્યાય છે, એને ભાવ મોક્ષ કહે છે, એને જીવ મોક્ષ પર્યાય ને જીવ મોક્ષ કહે છે. સમજાણું કાંઈ? અને મોક્ષ કરનાર જૂનું કર્મ જે હતું અહીં મોક્ષ થવાને લાયક થયો, એટલે જૂનું કર્મ એને કારણે ખરી ગયું, આ એને દ્રવ્ય મોક્ષ અથવા અજીવ ને જળ મોક્ષ કહેવામાં પર્યાયમાં આ રીતે આરોપ કરવામાં આવે છે. સમજાણું કાંઈ? એ બંને મોક્ષ છે, કારણ હવે આ હાથને સિદ્ધ કરીને ન્યાય આપે છે. કારણ કે એકને પોતાની મેળે, એકલો આત્મા પોતાના સ્વભાવને સંગે આવા હાથ ભેદ પડે એમ બની શકે નહીં, એકલો આત્મા એ બેકલો થાય એટલે બગડે, એકલો એટલે એક શું લેવાનું પ્યા નથી કેતા, એકડે એક ને બગડે બે નથી કેતા. અમારે કહે છે કે નહીં, એકલો હોય ત્યારે એકલો હતો, જ્યાં બાયડી થઈ ત્યાં બે ત્યાં બગડ્યું, બગડે ત્રણ જ્યાં છોકરો ત્રીજો છે બગડ્યા, કરવાને તો આમ કરો ના આ કરો ના ધૂળ કરો ના આ કરો, રખડ પટ્ટી ના ભાવ કર્યા હો ને એને લઈને એમાં એકલો ભગવાન આત્મા પોતાની મેળા એ નિમિત્ત ની અપેક્ષા ના સંબંધ વિના આવા હાથ ભાવ ઉભા થાય એમ બની શકે નહી. સમજાણું કઈ, કારણ કે એક ને જ એટલે એકલા આત્મા ને જ પોતાની મેળા એ એક માં જ આવા બેકલા પણ એકલા ને કારણે ન હોય. કોણ પુણ્ય પાપ આશ્રવ સમર ઇન્દ્રા મંદ્ર મોક્ષ ની ઉપત્તિ એકલા જ્ઞા સ્વભાવ એકલો ચિત્ત ઘન આત્મા એકલા સ્વભાવ માં આવા હાથ ભેદ ઉત્પન્ન થાય નહી, એ મોક્ષ ની સિદ્ધિ બનતી નથી. તે બંને જીવ ને અજીવ છે, અર્થાત તે બબ્બે માં એક જીવ છે ને બીજો અજીવ. હાથ લીધા જીવ દ્રય રાખું, એક અજીવ દ્રય રાખું, એને પર્યાય પર્યાય ના સંબંધ માં હાથ લીધા. સમજાણું કઈ, અહી આત્મા ની પર્યાય ન્યાય જળ ની પર્યાય છે, દ્રવ ગુણ આખો નહી ત્રિકા. ભગવાન આત્મા એકલો આત્મા એકલો હોય એમાં હાથ બોલવું ઉત્પન્ન થઈ શકે નહી. ભલે પુણ્ય પાપ આશ્રમ ને બંધ ભિકારી છે અને સમૃદ્ધા મોક્ષ માં નિમિત્ત માં અભાવ ભાવ છે, પણ એના એકલા માં હાથ થાય એમ ન હોય શકે, એમાં એક બીજી નિમિત્ત હોય ત્યારે આટલા ભંગ એનામાં ઉત્પન્ન થાય. સમજાણું કઈ, નિમિત્ત ને લઈને નહી પણ એકલા ચૈતન ના સંગ ને લઈને નથી, એટલે નિમિત્ત ના સંગ માં ઉભો એને આ પ્રકારના ક્યાંક નિમિત્ત નો સદભાવ અને ક્યાંક નિમિત્ત નો અભાવ, એ રીતે એક જીવદ્રવ ની અંદર પર્યાય નામ અવસ્થામાં સાત ભેદ ની સિદ્ધિ થાય, એ વિના સિદ્ધિ થતી. સમજાણું કઈ, અરે ધર્મ ના માર્ગ ક્યાં રા એના જોયા નહીં જાણ્યા નહીં, માથા કુદ મરી ગયો એના ખ્યાલ માં આથી શું છે ને આથી શું થઈ રહ્યું અને હવે કેમ મારે ચૂંટણી એમ ધખત થઈ કયું નતું. સવાર માટે નીકળ ઘવકા પાણી માં ખાતો હોય ડૂબકા મારતો હોય, અરે કોઈ બચાવો રે બચાવો, ચાર ચાર પાંચ પાંચ માથપોડા પાણી અને કરતા આવડે નહીં, ઉપર આ નીચે પાણી ક્યાંય પગ ગર્યા અહીં એમાં કોઈ ઓરે બતાવું છું તો કેવી રીતે સાંભળતો છે, હવે ઉભો તમને બતાવવાની મારી પાસે છે, ઉભો જ્ઞાન ને ઉભો રહે તો થોડો આ મામા આવે મારી પાસે એક દોરડું છે ના શું શું કરી એટલા ઓલા સાંભળી હા સરફડિયા મારતો હોય હા પાણીમાં હાથ શું કરે અહીંયા પાણીમાં આમ મારવા છે ત્યાં ગરી જાય અંદર છે અને પાવડતું ન તો પગ આમ આમ કરતા છે અંદર ગરતા છે ઊંડા, એને જો બચાવનાર કોઈ મળે ને જેમ હોશ હોય અને હોશી વાત ને સાંભળે એમ આત્મા 84 ના અવતાર ના બંધ ભાવ માં દોકા ખાઈ રહ્યો, 84 ના અવતાર માં દોકા ગોથા અનાદી થી ખાઈ રહ્યો, એને અહીંયા આચાર મહારાજ પોકાર કરીને જગાડે છે, અરે જાગ રે જાગ, તારી દશાના અવસ્થાની સ્વતંત્રતા આવી ઉભી થયેલી છે, એને હવે તોડીને અંતરદ્રષ્ટિમાં જ્યાં ચૈતન મૂર્તિ જ્ઞાય ભગવાન સામાન ધ્રુવ સ્વરૂપ છે એની દ્રષ્ટિ કર કરવાનો ઉપાય તારા હાથમાં છે. સમજાણો, આ બુડવાનો એ તે કર્યો તરવાનો એ તારા હાથમાં, કોઈને હાથી વાત છે. સમજાણું કઈ, હું આ તો પણ સમજવું આવે, પણ એ આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે, એ જ્ઞાન એટલે જ આત્મા, પ્રકાશ ચૈતન નો પ્રકાશ એ જ આત્મા, કોઈ આત્મા કોઈ બીજી ચીજ નથી. આત્મા જેને કહીએ કે જ્ઞાન નું સ્વરૂપ પ્રકાશ પુંજ, જ્ઞાન પ્રકાશ પુંજ, એમાં ભલે એની સાથે અનંતા ગુણો બીજા, એ વસ્તુને સમજવા માટે જ્ઞાન ના આવા પડખા વર્તમાન માં થાય, સ્વતંત્ર એને ન જાણે તો એનાથી રહી છે ને એકાકાર થવાની એની દ્રષ્ટિ થાય નહીં. તો સમજાય છે આમાં કઈ? તે બંને જીવ આમાં કેટલાક એવી રીતે પણ લે છે કે જીવની વિકારી દશા આવી છે તે યુગતા છે અને પૂર્વનું કર્મ તે નિમિત્ત છે. વળી કોક એને લે આમે ત્યાં યુગતા છે ને અહીં પણ નિમિત્ત છે, પણ એમાં આ વસ્તુ સિદ્ધ થાય છે. એક જ જીવની અવસ્થા તે યુગતા છે અને સામે તે નિમિત્ત છે, કારણ કે એકમાં હાથ બતાવવા માટે આની કોરથી એક જ વાત લેતો વાત સિદ્ધ થાય. બે બાજુ વિકારી થવા યોગ અને બે બાજુ નો વિકાર કરનાર કેવું, તો એ વાતની સિદ્ધિ અહીંયા કહેવાય છે એ રીતે સિદ્ધ થતી. સમજાણું કઈ? હવે એ સમજાવીને જે કેવું છે હવે સમજાવે છે. આ ભગવાન આત્મા વસ્તુ તરીકે ધ્રુવ ધામ ચૈતન, પણ એની પર્યાયમાં આવા સાધ ભંગુ દશામાં થાય દેખાય છે અને છે, અને સામે નિમિત્ત પણ છે. એને બાય દ્રષ્ટિથી જોઈએ હવે કે છે, એટલે કે બાય દ્રષ્ટિ વર્તમાન પર્યાયના અંશ દ્રષ્ટિથી જોઈએ તો જીવ પુદગલની અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને જીવ અને પુદગલ જળ એની અનાદિ બંધ પર્યાય બંધનો સંબંધ છે. અનાદિ બંધ ની પર્યાય જળ ની, આત્મા એનામાં બંધાયેલા ની પર્યાય ની ઉત્પત્તિ, એવા જીવ પુદગલ ની અનાદિ બંધ અવસ્થાની બંધ અવસ્થાની સમીપ જઈને એક પણ અનુભવ કરતા આ નવ તત્વો સાચા છે. શું કીધું? નવ તત્વો વ્યવહાર નહીં, વર્તમાન નહીં, ઉપચાર નહીં, બાય દ્રષ્ટિથી જોઈએ તો જીવ અજીવ પુણ્ય પાપ આશ્રમ સંબંધ નિદ્રા બંધ ને એ બધા છે, એ બધા છે. વ્યવહાર નહીં, વર્તમાન નહીં, ભેદ દ્રષ્ટિથી જોઈએ, ઠોળ દ્રષ્ટિથી જોઈએ એટલે બાય દ્રષ્ટિથી જોઈએ તો નવ નું નવ પણ છે. સમજાણું કઈ? આકાશ ના ફૂલ નથી એટલે કે આકાશ ને ફૂલ હોય નહીં એમ નથી. બાય દ્રષ્ટિથી જોઈએ તો જીવ પુદગલ ની અનાદિ અનાદિ બંધ અવસ્થાની દ્રષ્ટિ, અનાદિ અનાદિ ત્યાં નજર ને ત્યાં બંધાયેલી અવસ્થા, એની સમીપ જઈને એટલે પર્યાય દ્રષ્ટિથી જોવે, સંયોગ દ્રષ્ટિથી જોવે તો એક પણ આત્મા માંથી નવે ભેદ ને એક પણ અનુભવતા, એક પણ જાણતા, એક પણ વેદતા આ નવ તત્વો થી સાચા છે. નવ પર્યાયમાં નવ પ્રકાર છે, નવ ભેદ છે, એ કઈ નથી એમ. સમજાણું કઈ? અને એક જીવ દ્રવ્યના સ્વભાવ ની સમીપ એ નવ ને એમ તો સિદ્ધ કર્યું વ્યવહાર એ બિલકુલ અભાવ છે એમ નહી, બિલકુલ અભાવ છે એમ નહી, પણ સ્વભાવમાં એનો અભાવ છે. સમજાણું કઈ? ભગવાન આત્મા એની વર્તમાન પર્યાય થી બાય દ્રષ્ટિથી સ્થૂળ દ્રષ્ટિથી સંયોગ દ્રષ્ટિથી બહારમાં ઝૂકતા ભાવથી જોવે તો એ નવી તત્વ જીવ પણ છે, અજીવ પણ છે. આ જીવ એટલે એકલો ક્યાંય ભાવ એમ નહીં, પણ રાગ વાળો આવો અને હું જીવ થવા વિકલ્પ વાળા ને એવા નવે ભાવ એની વર્તમાન દશામાં છે. હવે એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને દ્રષ્ટિ તો તારે કરવી છે ને સમીપ ની એમ કે છે. સમજાણું કઈ? એ નવના ભંગ વિકલ્પો ઉઠે એના સમીપમાં જા તો નવી હાચા છે, એટલે કે અંશ દ્રષ્ટિએ વ્યવહાર દ્રષ્ટિએ બરાબર છે. આશ્રય કરવા લાયક નથી, ધર્મ માટે તે અવલંબન કરવા લાયક નથી. સમજાણું કઈ? અને એક જીવ દ્રવ્યના એક એટલે પોતાનો એક હો, બધા થઈને એક એમ નહીં, એટલે નવ પોતામાં છે પર્યાયમાં એની અપેક્ષા એક એમ. આમાંથી કાઢે મારા કેટલા કાઢે એ લો બધા થઈને એક હજાર દ્રવ છે એમ ત્રણકાળમાં નથી. અહીં તો પર્યાયમાં નવ ભેદ છે એ જ પર્યાય વાળાને એક દ્રવ સ્વભાવમાં સમીપે જોઈએ. એક જીવદ્રવના સ્વભાવની જીવદ્રવના સ્વભાવની ઓલી હતી વિભાવની બે હતા ભાવ. સમજાણું કાંઈ? એક વિભાવ ભાવ અને એક સ્વભાવ ભાવ. સમજાણું કાંઈ? આમ વર્તમાન એના વિભાવની પર્યાયની અવસ્થાથી જોવો તો છે તો કુલ દ્રષ્ટિ છે, બાહ્ય દ્રષ્ટિ છે, બહિરાત્મ દ્રષ્ટિ છે એને. અને એક જીવદ્રવ્ય સ્વરૂપ ભગવાન આત્મા એક જીવદ્રવ્યનો સ્વભાવ સ્વભાવ કાયમી જ્ઞાયક ભાવ એના સમીપ એના સર્ભ જોતા એના પાસે જતા એનાથી બહાર રખડવું છોડીને દ્રષ્ટિમાં બહાર ગમતો એનું છોડી દઈને એ જ્ઞાયક ચૈતન્ય સ્વભાવ જીવનો સ્વભાવ એના સમીપ જઈને અનુભવ કરતા તે નવ જૂઠા છે. એ દ્રષ્ટિ સંન્યક દર્શનના વિષયને અંતરમાં એકાકાર જોતા નવ નો ભેદ તે અભેદમાં એક મે ત્રણ કાળમાં નથી. સમજાણું કઈ? પૂજામાં બધું આવી ગયું હો, આમ તો દેવગુરુ ને બધું સંવર થવાને લાયક. તો બીજા પણ જીવો કેવી કેવી સંવર થવાને લાયક હોય ભૂમિકા પ્રમાણે ગુરુ કેવળી શાસ્ત્ર એ બધું નવમાં પર્યાયમાં આવી જાય છે. જેની કોની લાયકાત અમુક નિર્જરાની લાયકાત છે કોની સંવરની લાયક પોતાને જાણે છે એમ પરને પણ બરાબર જાણે. પણ એ બધા પરને જાણવો ને પોતાના ભેદને જાણવો એ સંન્યક દર્શન નો વિષય નથી. સમજાણું કાંઈ? છતાં પરનું જાણવામાં ફેરફાર હોય અને હાથનું જ્ઞાન થાય એમ હોય શકે નહીં. સમજાણું કાંઈ? કે છે એક જીવદ્રવ્યના સ્વભાવ ભગવાન આત્મા નક્કી કર્યું એને પર્યાયનું આવા ભેદો સ્વતંત્રતાથી તેની ભૂમિકા પ્રમાણમાં નવેનો અનુભવ હોય છતાં એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ સમીપ એક રૂપ ચૈતન્યનો જ્ઞાયક ભાવ એક રૂપ ત્રિકાળી ધ્રુવ સ્વભાવ એની એકાકાર દ્રષ્ટિ થઈને સમીપ જઈને અનુભવ કરતા તેઓ તે નવ અભેદમાં નવ નથી. અભેદમાં નવ નથી, એકમાં અનેક નથી. અનેક પર્યાયમાં થવા છતાં એકમાં અનેક નથી. એક લીધો ને જુઓ, એક જીવદ્રવ્યના સ્વભાવ પાછો અંતર્મુખ ભગવાન આત્મા એક જીવદ્રવ્યનો સ્વભાવ સમજાય છે કે નહીં? આમાં એ પ્રભુભાઈ આમ એવું પર જો ડાક્ટર ફાત્ર માં કઈ શું થશે એમાં કઈ નહીં, હેરાન થવાના રસ્તા બધા. આમાં પ્રવીણ થવું પડશે. એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જોતા ભગવાન આત્મા વસ્તુ છે, અસ્થિ છે, પદાર્થ છે, પરમ પદાર્થ ઉચ્ચમ પદાર્થ છે એવો એક રૂપ આત્માની ઉપર દ્રષ્ટિ કરતા તે નવના ભેદ જૂઠા છે. જૂઠા છે એટલે કે ત્રિકાળમાં નથી, પર્યાયમાં હાચા છે, ત્રિકાળમાં નથી. જૂઠા એટલે કઈ હતું જ નહીં, આકાશના ફૂલ જેવા ન હતા એમ નહીં. સમજાણું કાંઈ? એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અલૌકિક ટીકા અમૃતના અમૃતચંદ્રાચાર મજા કરનાર એને ટીકાનું નામ આત્મ ખ્યાતિ. અલૌકિક વાત પરમેશ્વર ઉતાર્યા એ છે. સમજાણું કાંઈ? અરે પ્રભુ તું તો મોટો એક છો, તારી મોચપ ને વાણીમાં ન આવે એટલી મોચપ છે. એવું એક રૂપ ચૈતન્ય પ્રભુ સામાન ધ્રુવ એ ઉપર દ્રષ્ટિ આપતા નવ જૂઠા છે. સમજાણું કાંઈ? અસત્યાર્થ એટલે આટા અભેદની દ્રષ્ટિમાં કે એકની દ્રષ્ટિમાં અને જૂઠા છે. અભેદની દ્રષ્ટિમાં તે ભેદ ખોટા છે. સમજાણું કાય? પછી પણ જેટલો ભેદ પડે તેટલો વ્યવહાર એને જાણવા લાયક રહી જાય છે. હજી પૂર્ણ વિતરાગ ન થાય, આત્મખ્યાતિ થવા છતાં પ્રસિદ્ધ આત્મા આવો છે એક રૂપ એમ ભાન થતા હજી એને પ્રકાર કેટલા વિકલ્પના કેટલી શુદ્ધતાના અંશો વધે એ બધાને જાણવાની લાયકાત તો રહી જાય. પણ શિકારને એક રૂપ જાણવા પછી નવને જે પ્રકારે છે તેમ જાણે તો તેનું નામ પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે. સમજાણું કઈ? વેદાંત ની જેવું નથી આ એમ કે છે. એગો હમ બહુતાનું હું એક હતો તે ઘણો થાવ છું, હવે ઘણો હતો તે એક થાવ છું, કદો હંકી રહું છું. આથી કઈ છોકરાની રમતી છે, છોકરો શું ખાટું કરે? એકનું ઘણું થાય તો શું ખાટું કરે, અને ઘણાને હંકી લે તો શું ખાટું કરે? તો શું ખાટું એકના ઘણો થયો પાછું ઘણાને એક ખાટું કેમ કર્યો પાછું? અહીં તો આત્મા એક માંથી પર્યાયમાં અનેક થયેલો છે, એ દુઃખની દશા એની છે. અને એ દુઃખની દશાના એક અનેકતાને લક્ષમાં છોડી દે, એકમાં આવે છે. આ એનું નામ હંકી લઈ બધી ભાવ પર્યાયના ભેદને હંકી લઈ લઈને એકની દ્રષ્ટિમાં આવ્યો. સમજાણું કઈ? મૌસમ એટલે છે એક રૂપ. પર્યાયમાં બહુ થયો, પર્યાયમાં નવ ભેદ દેખાણા, એમની દ્રષ્ટિ છોડીને એક દ્રવ્યના સભી જોતા સ્વભાવ સમય એ નવ તે એકાકાર સ્વરૂપમાં તેવો નથી. એક આકાર એક સ્વભાવ એવો જે ચૈતન્ય દ્રવ એક રૂપ અંતર્મુખ ચીજ રૂપ અદભુત એના આકાર ઉપર જોતા એ નવ છે નહીં. ઓ સમજાય છે કે નહીં? આમાં પણ જોવાનું એના પ્રયત્ન આધીન છો, કોક ને આધીન નથી. તેથી આમ છે, તેથી આ નવ તત્વોમાં ભૂતાર્થ નહીં, આ નવ ભેદમાંથી ભૂતાર્થ નહીં, સત્યનયના વિષયને આશ્રય પડતા એ જ્યોત પ્રકાશમાન છે. તેથી કીધું ને કે બાય છોડ દ્રષ્ટિ જોતા નવ થી સત્ય, અંતર્મુખ જોતા થી એક પણ પ્રકાશમાન છે. આ નવ તત્વોમાં ભૂતાર્થ નહીં. આ શબ્દો બધા ગ્રીક લેટન જેવા લાગે, કોઈ બી આંબળ્યા નહીં. વેપારીના વેપારમાં આવે, નોકરીને નોકરીમાં આવે. ભૂતાર્થ નહીં, હું હોય છે ભૂતાર્થ નહીં. સમજી નહીં એવું છું ને તમારા કાપડમાં કોઈ ભૂતાર્થ ભૂત સાંભળ્યા ભાઈ, ભૂત સાંભળ્યા ભૂત કઈ ભૂત થતા જ. ભૂત એટલે થતો પદાર્થ, થતો પદાર્થ એક રૂપ. ભૂત એટલે એક રૂપ, એને જોવાની દ્રષ્ટિને ભૂતાર્થ નહીં કહેવામાં આવે છે. સમજાણું કઈ? આવી દ્રષ્ટિ થયા વિના આમ એકલા માણસને માની લે કે આપણે આમ વિચારતી છે ને, આ ધ્યાન કર્યા અંદર કઈ ઝબકે છે, કઈક અમને આનંદ આવે છે, એ બધા બફમ ના આનંદ છે. સમજાણું કઈ? આ રીતે વસ્તુનું સ્વરૂપ આ રીતે છે, એક રૂપ હોવા છતાં તેમાં અનંત શુદ્ધ ગુણોનો પિંડ છે. એવા એક રૂપને જે રીતે સર્વજ્ઞે કહ્યું છે એમ છે ને તમે, આમ આત્માને ચૈતન માની લઈએ તો કે ચૈતન તો નાસ્તિક સિવાય બધા માને છે, એથી તો બધા સમજદાર છે. એમ નથી, સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા તીર્થંકર દેવ એને જે આત્મા વસ્તુ સ્વભાવ અને પર્યાય જેવી એમ જોયો એવો જે જાણે અંદરની દ્રષ્ટિથી એને સમ્યક દર્શન કહેવામાં આવે. આમ તો આસ્તિક વાળા કોણ કહે કે આત્મા નથી? આત્મા કહેવાય, આત્મા એથી જ્ઞાન છે, આત્મા ચેતન છે, આત્મા આમ છે, બધી વાતો કરે છે. એમ ના હાલે. એક ગુણે નથી, ગુણ અનંત છે, છતાં વસ્તુનું રૂપ એક છે. અનંત છે છતાં અભેદમાંથી ભેદો નથી, એવી રીતે બેનો ખ્યાલ કરીને અંતરદ્રષ્ટિથી જોતા તેમાં જીવત પ્રકાશમાન એક જ પ્રકાશમાન છે. સમજાણું કાંઈ? આને સમ્યક દર્શન, આને આત્માનુભૂતિ, આને આત્મખ્યાતિ, આત્મ પ્રસિદ્ધિ, એને નિર્વિકલ્પ સમાધિ સમ્યક દર્શન ની કહે કહેવામાં. સમજાણું કાંઈ? આમાં આડો એક દોરો કરે તો ક્યાં હાલે? એવો પૂરી વસ્તુ આમ છે. હવે બાય થી કહ્યું છું તેનું. હવે એમના ન્યાય પણ એક છે અને આ ભેદ પેડાય કઈ રીતે એને જરી સમજાવે છે. એવી રીતે અંતરદ્રષ્ટિથી જોઈએ તો જ્ઞાયક ભાવ જીવ છે એક. ન્યાયક ન્યાયક દ્રવ સ્વભાવ, ન્યાયક ભાવ જાણક ભાવ એક રૂપ ત્રિકાળ. આ ગાથાઓમાં ભાઈ બધી ઝીણી વાત છે, મૂળ પાયાની વાત છે. સમજાણો? અને પાયાના ફણગા એ બહુ ફૂટે, જ્યાંથી પાયો કેવો હોય એનો જીવોના બધા મકાન કરે એમાં પાયો પેલો કેવો નાખે? ખૂબ પૂરે કાંકરા માંકરા નાખ્યા છે કે નહીં? સિમેન્ટ કોન્ક્રીટ ભીતું ભલાનું ભલાનું મજબૂત. આ 12 ગાથા મજબૂત અને એમાંથી 13-14 એનો પહેલો વિસ્તાર અલૌકિક છે. અલૌકિક વાત. આમ તો પોતાની કલ્પના એ શાસ્ત્ર વાંચે, સમયસર જોવે. અરે અત્યારે તમે બહુ હાલ્યું છે, મારા વાંચ્યા વાંચ કેટલે કરે, પણ એનો પરમાર્થ સમજ્યા વિના સમજાણું. એમ લાગે હાથમાં આવો જ, હાથમાં આવો જ, હાથમાં સુખ સમજો, પણ એમ ન હાલે. એની દશામાં નવની કબૂલાત છે, અવસ્થામાં નવના પ્રકાર ભેદ છે. પછી એનું એક રૂપ ચિદાનંદ, એક રૂપ હોવા છતાં ગુણ તો અંદર છે, અનંત ગુણો છે નથી એમ નહીં, પણ ભેદમાં ભેદ દેખાતો નથી, એકમાં અનેક દેખાતો નથી, પણ એકમાં અનેકપણા ગુણો તો છે. સમજાણું કાંઈ? એવા ભગવાન ને અંતરદ્રષ્ટિથી જોઈએ તો જ્ઞાયક ભાવ જીવ છે. એક જ જ્ઞાયક ભાવ એટલે જાણનાર ભાવ એમ નહીં, એમાં અનંતા ભાવો સાથે વણાયેલો એક જ જ્ઞાયક ભાવ ગણવામાં આવે. અને જીવના વિકારના હેતુ અજીવ છે. પહેલું કહ્યું છે એને, જીવના વિકારનો હેતુ, વિકારની લાયકાત એની, પણ એમાં નિમિત્ત હેતુ અજીવ છે. પછી અજીવ ચીજ છે, બીજી પણ પ્રથક જડ ચીજ છે, અને પોતાના પર્યાયમાં એ વિકારનો હેતુ અજીવ, એમાં વિકાર પોતાના દિશામાં છે. જીવના વિકારનો વિકાર એટલે વિશેષ કાર્ય. સમજાય છે? કારણ કે વિકાર તો સંબંધિત અમુક બધાને વિકાર કહેવો છે ને. વિશેષ કાર્ય, વિશેષ દશા, વિશેષ અવસ્થા, એક રૂપ જ્ઞાયક ભાવ ત્રિકાળ છે. એની વર્તમાન દશામાં અનેક 7 પ્રકારના કાર્ય વિશેષ દશા છે, તેનો હેતુ એક નિમિત્ત અજીવ છે. જેવા હેતુ આવ્યો જવાનું ભ્યા એટલી શું વસ્તુના સ્વભાવમાં એક રૂપમાં એ નથી, તેથી પર્યાયની યોગ્યતા પોતાના કાર્યમાં થાય, અજીવનું એકમાં નિમિત્ત. વાંધા જ્યાં ત્યાં ઉપાદાન નિમિત્તના. વાંચ્યું કે નહીં ભાઈ? વાંચો થોડું બાકી. આ કાર્યું આવ્યું ને છૂટી વાંચો. ખરા પંડિતજી આ ઉતાવળો વિશે જોઈએ. સમજાણું કાંઈ? અંતરદ્રષ્ટિથી, આમ બાહ્ય દ્રષ્ટિથી પેલું કહ્યું હતું, બંધ સમિત જોઈને નવ છે. એક જીવ દ્રવ્યના સમાપ્ત જોતા એક પણ એ પ્રકાશમાન છે, નવ નથી. હવે અંતરદ્રષ્ટિથી જોઈએ જ્ઞાયક ભાવથી જીવ છે, જ્ઞાયક એક રૂપ ભાવથી આત્મા છે, અને તેના વિશેષ કાર્યના હેતુ નિમિત્ત અજીવ છે. સમજાણો? વળી પૂર્ણ પાપ આશ્રવ સંબંધ નિદ્રા બંધ ને મોક્ષ એ જેમના લક્ષણ છે એવા તો કેવળ જીવના વિશેષ કાર્ય છે. યોગતા કીધી છે ને, પુણ્યના પરિણામ એ જીવના કેવળ જીવના વિશેષ કાર્ય છે. કેવળ જીવનો વિશેષ કાર્ય છે. શુભ પરિણામ, દયા, દાન, કામ આદિ શુભ પરિણામ, પુણ્યના ભાવ એ કેવળ જીવનો વિશેષ કાર્ય છે. સમજાણું કાંઈ? એમ પાપના ભાવ કેવળ એક જીવના વિશેષ કાર્ય છે. અશુદ્ધ ઉપાદાન સ્વતંત્ર બતાવે છે. નીચે અમે શુદ્ધ ઉપાદાનમાં નથી બધું આવી આશ્રવ ગુણ પાપના પરિણામ બે છે. આશ્રવ કેવળ જીવનો વિશેષ કાર્ય છે. કેવળ જીવનો વિશેષ કાર્ય એમ સંવાર સંવર થવાની લાયકાત એવું જે આત્માનું કાર્ય કેવો જીવનું કાર્ય છે. ગોળમાં કેમ નાખીને બે ભેગા થઈને લકડી નિમિત્ત તરીકે વસ્તુ છે કેવો જીવના કાર્ય છે. નિશ્ચય સિદ્ધિ અશુદ્ધ નિશ્ચય ઉપાદાન ભેદરૂપ દ્રષ્ટિનું સંવાર એ કેવો જીવનું કાર્ય છે. વિશેષ કાર્ય નિર્દ્રા પણ કેવળ એક જીવનો વિશેષ કાર્ય છે. બંધ પણ કેવળ એક જીવનો વિશેષ કાર્ય છે. અને મોક્ષ પણ હાથ. સમજાણું કાંઈ? હાથની વાત છે ને, ઓલો જીવ તો એની કરીએ ને ભેદ ભાવ છે. અજીવ તો અમે નિમિત્ત એની કરીએ. અહીંયા પુણ્ય પાપ આશ્રવ સંમર નિદ્રા બંધ ને મોક્ષ એ જેમના લક્ષણ છે એવા તો કેવળ જીવના વિશેષ કાર્ય છે. જીવની દશાનું વિશેષ કાર્ય પણ પ્રણમન છે. સમજાણું કાંઈ? અશુદ્ધ ઉપાદાનની અથવા ભેદ દ્રષ્ટિનો વિષય પણ સ્વતંત્ર કેવળ જીવના જ કાર્યો છે. કેવળ જીવના કાર્યો કીધા માતા કાર્ય ઉલમ ખરું થોડું નિમિત્ત પણ એક સિદ્ધ કરે છે. નિમિત્ત છે ખરીથી. સમજાણું? શું નિમિત્ત છે? શીખે છે.